समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका खड़स सहित अने साथे पंडित जयचंदजी छाबड़ाना भावार्थ अने पूज्य गुरुदेवना प्रवचनों ए बधा सहित अपने आ स्वाध्याय करी रह्या छे। एमां आश्रव अधिकार चाले छे। आश्रव अधिकारनी गाथा 171 સુધી સ્વાધ્યાય થયો છે। ગાથા 171માં એ વાત આવી કે જ્ઞાન ગુણ જ્યાં સુધી જગન્ય ભાવે એટલે કે ક્ષયોપશમિક ભાવે છે ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગનો સદભાવ હોય છે અને એને બંધ થાય છે। કેમ કે ક્ષયોપશમિક ભાવ છે એટલે એ જ્ઞેયને બદલે છે, એટલે કે અંતર્મુહૂર્તમાં એના પરિણામ બદલાય છે, એટલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં ક્ષયોપશમિક ભાવે છે ને એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એ સ્થિરતા કરી શકતો નથી અને વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને રહી શકે છે। પછી એને બહાર આવવું થાય છે એટલે પરનું લક્ષ થતા એના પરિણામ બદલાય છે અને એમ થવાથી એ પરિણામ તે અન્ય ભાવે થાય છે અને એમ થતા એને રાગનો સદભાવ થયો અને તેથી એને બંધ થાય છે। આ વાત આપણને સમજાવી। ક્ષયોપશમિક ભાવે છે ત્યાં સુધી એ એક જ્ઞેય ઉપર અંતર્મુહૂર્ત સુધી જ સ્થિરતા કરે છે। હવે આ વાત સમજાવી કે જો આ રીતે છે તો પછી પ્રશ્ન કર્યો કે જ્ઞાનગુણનો જગન્ય ભાવ બંધનું કારણ છે એમ તમે તો સમજાવ્યું, તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે? અહીંયા એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી એને જ્ઞાનગુણ જગન્ય ભાવે છે એટલે કે ક્ષયોપશમિક ભાવે છે ત્યાં સુધી એને બંધ થાય છે, એટલે કે જ્ઞાનગુણનો જગન્ય ભાવ છે એ બંધનું કારણ છે। જગન્ય ભાવ છે એ બંધનું કારણ છે કહેતા કહેવું એ છે કે પૂર્ણ ચારિત્ર હજી થયું નથી, કેવળ જ્ઞાન થયું નથી, યથાખ્યાત ચારિત્રની અવસ્થા થઈ નથી, ત્યાં સુધી એને ક્ષયોપશમિક જ્ઞાન છે અને એમાં એને પોતાના સ્વરૂપમાં સ્થિરતા થતી નથી, એટલે એ જગન્ય ભાવ છે એ બંધનું કારણ છે। જો પૂર્ણ ભાવે થઈ જાય એટલે કે કેવળ જ્ઞાન થાય અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે તો પછી કોઈ બંધ પડતો જ નથી, આશ્રવ છે જ નહીં। એટલે અહીંયા પ્રશ્ન એવો થાય છે કે પહેલા તો તમે એમ કહ્યું હતું કે જ્ઞાની નિરાશ્રવ છે અને હવે તમે એમ કહો છો કે જ્ઞાનગુણનો જગન્ય ભાવ છે એ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે? અહીંયા પ્રશ્ન થયો। આ 171 ગાથામાં જે જગન્ય ભાવ ને બંધનું કારણ કયો અને અગાઉની ગાથામાં જ્ઞાનીને આશ્રવ નથી, જ્ઞાની નિરાશ્રવ છે એમ કહ્યું, તો હવે પ્રશ્ન એ થાય છે કે જ્ઞાની ને જગન્ય ભાવ છે, ક્ષયક્ષમિક ભાવે છે અને એને લીધે બંધ થાય છે, તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે? પહેલા તો તમે એમ કહ્યું હતું, એટલે એમ પૂછે છે કે જ્ઞાન ગુણનો જગન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાશ્રો કઈ રીતે હોય? અહીંયા આ શંકા કરી છે, શંકા નથી. અને એના ઉત્તર રૂપે ગાથા 172 કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. ગાથા 172, દર્શન જ્ઞાન ચારિત્રમ યત પરિણમતે જગન્ય ભાવેન જ્ઞાની તેન તુ બધ્યતે ઉદ્ગલ કર્મણા વિવિધેન. ગુજરાતીમાં ગાથા છે, ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પૂદગળ કર્મથી બંધાય છે. જો અહીંયા ત્રણે ત્રણને લીધા, ચારિત્ર દર્શન અને જ્ઞાન, એ ત્રણેને લીધા, એ ત્રણેય જગન્ય ભાવે પરિણમે છે, અને એથી જ્ઞાની છે એ પણ વિવિધ પ્રકારના કર્મથી બંધાય છે. ગાથાના અર્થમાં અહીંયા સમજાવે છે કે યત દર્શન જ્ઞાન ચારિત્રમ જગન્ય ભાવેન પરિણમતે. કારણ કે જે પ્રશ્ન પહેલા 171મી ગાથા પછી પૂછવામાં આવ્યો હતો ને, એનો જવાબ આપ્યો છે ને, એટલે અહીંયા શરૂઆત જ એ રીતે કરી કે કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર જગન્ય ભાવે પરિણમે છે, તેન તુ જ્ઞાની વિવિધેન ઉદ્ગલ કર્મણા બધ્યતે, તેથી જ્ઞાની અનેક પ્રકારના પૂદગળ કર્મથી બંધાય છે. ટીકામાં સ્પષ્ટતા કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જે ખરેખર જ્ઞાની છે, તે ખરેખર જ્ઞાની છે એટલે જે સમ્યક દ્રષ્ટિ છે, જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એવો સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની છે, તે બુદ્ધિપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક ઈરાદાપૂર્વક જાણીને રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ ભાવોનો તેને અભાવ હોવાથી, એટલે જાણીને એવા આશ્રવ થાય, રાગ દ્વેષના મોહરૂપી પરિણામ થાય એવા એને છે નહીં, એનો અભાવ છે. બુદ્ધિપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક એને રૂચિપૂર્વક એવા રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ નો એને અભાવ છે. જાણીને એ એવા ભાવ કરે છે એમ નથી, એ એવું ઈચ્છતો નથી, રાગ દ્વેષ મોહના પરિણામને એ ઈચ્છતો નથી, પણ થાય છે, એનો માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા છે. એને એમાં રૂચિ નથી, એવા રાગમાં એને રૂચિ નથી, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, એની અંદર એને સ્વામિત્વ નથી, એટલે એ બુદ્ધિપૂર્વક ઈચ્છાપૂર્વક જે રાગ દ્વેષ મોહરૂપી આશ્રવ ભાવો છે એનો તો એને અભાવ જ છે, અને એવો અભાવ હોવાથી એ નિરાશ્રવ જ છે, એ નિરાશ્રવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જગન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, એટલે કે જ્યાં સુધી એ સર્વોત્કૃષ્ટ ભાવે એટલે કેવળ જ્ઞાન થાય અને જેવી દશા થાય, પૂર્ણ દશા થાય, અને જે ભાવે એને દર્શન જ્ઞાન અને ચારિત્ર છે એવી દશા નથી થઈ, ત્યાં સુધી એ ક્ષયોક્ષમિક ભાવે જ છે, એટલે જગન્ય ભાવે જ છે, અને એમ જગન્ય ભાવે છે ત્યારે એવા જગન્ય ભાવે જ એ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે, એટલે કે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જે છે એ જગન્ય ભાવે છે. અને ત્યાં સુધી શું થાય? તો કહે છે કે ત્યાં સુધી તેને પણ જગન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે, અર્થાંત જગન્ય ભાવ અન્ય રીતે નહીં બનતો હોવાને લીધે, જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદભાવ હોવાથી પુદ્ગલ કર્મનો બંધ થાય છે. જ્યાં સુધી જ્ઞાનીને પણ જઘન્ય ભાવે પરિણમન થાય છે, એટલે કે સર્વોત્કૃષ્ટ ભાવે પરિણમન નથી થતું, ત્યાં સુધી એ જઘન્ય ભાવે પરિણમન થતું હોવાને લીધે કે જેને કારણે એને અન્ય રીતે પણ પરિણમન થઈ શકે છે, એટલે એને રાગનો સદભાવ છે. એટલે અબુદ્ધિપૂર્વક, એને બુદ્ધિપૂર્વકનો રાગ નથી, એને ઈચ્છિત રાગ નથી, ઈચ્છાપૂર્વકનો રાગ નથી, પણ અબુદ્ધિપૂર્વકનો એવો રાગ છે. એટલે એવા આશ્રવ થાય છે અને કર્મ બંધ પડે છે. એટલે અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને જઘન્ય ભાવે એ કરે છે, એટલે જઘન્ય ભાવે જ્ઞાનને દેખે છે, જઘન્ય ભાવે જ્ઞાનને જાણે છે, જઘન્ય ભાવે જ્ઞાનને આચરે છે. એટલે જ્ઞાનનો અર્થ અહીંયા આત્મા કરીએ, એટલે આત્માને એ જઘન્ય ભાવે દેખે છે, જાણે છે અને આચરે છે. જઘન્ય ભાવે એ શ્રદ્ધે છે, જઘન્ય ભાવે એને જાણે છે અને જઘન્ય ભાવે એ આચરે છે. એ ત્રણે ત્રણ ભાવ આમાં લઈ લીધા, એને અહીંયા જ્ઞાન કર્યું. ત્યાં સુધી તેને પણ જઘન્ય ભાવની અન્યથા, એટલે બીજા પ્રકારે અનઉપપત્તિ વડે, બીજા પ્રકારે ઉપપત્તિ નહીં થતી હોવાથી, અર્થાંત જઘન્ય ભાવ અન્ય રીતે નહીં બનતો હોવાને લીધે, જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક, જેનું અનુમાન થઈ શકે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી ઉદ્ગલ કર્મનો બંધ થાય છે. એને કર્મના ઉદય ને કારણે એની સાથે જોડાવાથી જે કર્મનો બંધ થાય એવો નહીં, પણ કર્મકલ્પનો વિપાક છે એને કારણે જે રાગ છે એથી એને પુદ્ગલ કર્મનો બંધ થાય છે. હજી ચારિત્રમાં પૂર્ણતા નથી, દર્શન મોહનીય તો ગયું છે પણ ચારિત્ર મોહનીય ગયું નથી, એટલે હજી કસાય બાકી રહ્યા છે એને લીધે થઈ અને કર્મના વિપાક, કર્મનો ઉદય આવે છે. કર્મના ઉદયનો સદભાવ હોવાથી એને એવા રાગ દ્વેષના પરિણામ થાય છે અને એમ થતાં એને પુદ્ગલ કર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. આના ઉપરથી અહીંયા ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપ્યો? કે આ રીતે જ્ઞાનીને પણ હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી એમને પણ પુદ્ગલ કર્મનો બંધ થાય છે. માટે જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું. અને ક્યાં સુધી? તો કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય, એટલે પૂર્ણ ભાવ પ્રગટ થાય ત્યાં સુધી એને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જ પરિણમવું. પૂર્ણતા પ્રગટ કરે ત્યાં સુધી એને એવો પુરુષાર્થ કર્યા કરવો. અને એમ જ્યારે એને પૂર્ણતા પ્રગટ થશે, જ્ઞાન જેવડો છે તેવડો પૂર્ણ ભાવે એને દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જશે, ત્યારે એ સાક્ષાત જ્ઞાની થયો થકો. એ આત્મા સર્વથા નિરાશ્રવ જ હોય છે, ત્યારે એ સર્વથા નિરાશ્રવ થશે. પહેલા જે વાત કરી હતી એને અહીંયા રાખી બંને વાત સાથે લીધી કે ખરેખર જ્ઞાની છે તેને અભિપ્રાયમાં રાગ નથી. અભિપ્રાયમાં રાગ ન હોવાને કારણે એ નિરાશ્રવત છે. અભિપ્રાયમાં એને રાગ નથી પણ એને સ્થિરતા નથી, એટલે અસ્થિરતાને કારણે એવો રાગ છે. અને એવો અસ્થિરતાને કારણે રાગ છે તો એને બંધ પડે છે. હવે આ અસ્થિરતાને કારણે રાગ છે અને બંધ પડે છે એને દ્રષ્ટિની અપેક્ષા હોય તો એને ગૌણ કરી દીધો અને એમ કહી દીધું કે જ્ઞાની નિરાશ્રવત છે. પણ પછી આગળ સ્પષ્ટતા કરી કે એ સર્વથા નિરાશ્રવ છે એમ નથી, સર્વથા નિરાશ્રવ તો હજી થયો નથી, પરંતુ એ જ્ઞાનીને પણ હજી બંધ પડે છે અને એ બંધ પડવાનું કારણ સમજાવ્યું કે કઈ રીતે એને બંધ પડે છે. તો એમ કહ્યું કે ક્ષયોપશમિક જ્ઞાને એનું પરિણામ થાય છે. અને ક્ષયોપશમિક જ્ઞાનનો સ્વભાવ એવો છે કે એ કોઈ એક જ્ઞેય ઉપર એકાગ્રતા કરી અને અંતર્મુહૂર્તથી વધારે સમય ટકી રહેતું નથી, તેથી એનું જ્ઞેય બદલાય છે. અને જ્ઞેય બદલાય છે એટલે એ શુભ કે અશુભ ભાવે થાય છે. જ્ઞાની છે તે આત્મામાં વધુ સમય રહી શકતો નથી, સ્થિરતા કરી શકતો નથી, એટલે એ પરજ્ઞેયને જાણે છે. અને એમ પરને પરજ્ઞેયને જાણવા દેખવા વાળો થાય છે એટલે એને રાગ થાય છે, અને રાગ થાય છે તો એને બંધ થાય છે. એ વાત નિસ્પષ્ટતા કરી અને એની અહીંયા પછી વધારે સ્પષ્ટતા એટલા માટે કરવી પડી કે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક તરફ એમ કહો છો કે તમે કે જ્ઞાની છે તે નિરાશ્રવ છે અને બીજી તરફ આવા બંધ થાય છે તો એ કઈ રીતે છે, એટલે વધારે સ્પષ્ટતા કરતા અહીંયા એમ સમજાવ્યું કે જાણવું, દેખવું અને આચરવું. જ્ઞાનનું જાણવું, દેખવું અને આચરવું એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વાત લીધી. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમાં હજી એને જઘન્ય ભાવ છે. જઘન્ય ભાવ છે અને સર્વોત્કૃષ્ટ ભાવ નથી. સર્વોત્કૃષ્ટ ભાવ થાય ત્યારે તો એને પૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ દર્શન છે અને પૂર્ણ ચારિત્ર છે, પછી તો એને સ્થિરતા થઈ જાય છે. એટલે કે જ્યાં સુધી એ સર્વોત્કૃષ્ટ ભાવે પરિણમતો નથી અને જઘન્ય ભાવે એ જાણે છે, દેખે છે અને આચરે છે, ત્યાં સુધી પેલા જઘન્ય ભાવના કારણે એનો ઉપયોગ વધુ સમય સુધી સ્થિરતા કરતો નથી, એટલે એ પરનું લક્ષ્ય કરે છે. એટલે જેનું અનુમાન થઈ શકે એવા અબુદ્ધિપૂર્વકના કર્મકલંકના વિપાકનો સદભાવ હોવાથી ઉદ્ગળ કર્મનો બંધ થાય છે. હવે એમ થાય છે એટલે પછી સાથે ઉપદેશ પણ આપ્યો કે માટે જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એને જ્ઞાન જેવડો પૂર્ણ ભાવે છે એવડો એને દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય, એટલે કે પૂર્ણતા પ્રગટ કરે ત્યાં સુધી એને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જ પુરુષાર્થ કરવો જોઈએ. અને એમ થશે ત્યારે એ સાક્ષાત જ્ઞાની થયો થકો સર્વથા નિરાશ્રવ જ હોય છે. સાક્ષાત જ્ઞાની થયો થકો, સાક્ષાત કયો છે એટલે એને પૂર્ણતા પ્રગટ થઈ છે. આત્મપ્રદેશથી સીધે સીધું જ બધું જ્ઞાન કરે એવી જેની દશાઓ થઈ છે એમ અહીંયા સમજાયું. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવત છે. આ તો વાત અગાઉની ગાથામાં આવી એ વાત કરી પહેલા. પરંતુ જ્યાં સુધી ક્ષયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી. જ્ઞાની છે પણ હજી પૂર્ણતા પ્રગટ નથી થઈ, એટલે એની શ્રદ્ધામાં તો બધું બરાબર છે, એને અભિપ્રાયમાં કઈ રાગ સારો છે કે દ્વેષ સારો છે કે મોહ બરાબર છે એમ કઈ છે જ નહીં. અભિપ્રાયમાં તો એ રાગ દ્વેષ મોહ ને પોતાથી ભિન્ન જુદા જાણે છે, એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થાય છે. અભિપ્રાયમાં તો એમ જ છે, અભિપ્રાયમાં એ રાગ દ્વેષ મોહ ને પોતાના જાણતો નથી, એનો સ્વામી થતો નથી, એટલે અભિપ્રાય તો બરાબર જ છે, એટલે એ અપેક્ષાએ તો એ જ્ઞાની છે તે નિરાશ્રવ જ છે, પણ છતાંય એને જે બંધ પડે છે તો એમાં જે વાત છે એ સમજાવી છે કે એને બંધ એટલા માટે પડે છે કે હજી ક્ષયોક્ષમિક ભાવે છે. જ્યાં સુધી ક્ષયોક્ષમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે જાણતો દેખતો કે આચરી શકતો નથી, પણ જઘન્ય ભાવે દેખી જાણી અને આચરી શકે છે. તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મ કલંકનો વિપાક અર્થાંત ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ, એનો અર્થ એ છે કે ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ હજી વિદ્યમાન છે એને છે, અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું, એવો એને ઉપદેશ છે. આ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, ઘણી નેજરા થતી જાય છે, અને એમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે. પુરુષાર્થ તો એનો એ જ રહ્યો, પહેલા પણ પુરુષાર્થ આ જ હતો, પોતાના સ્વરૂપમાં રહેવાનો જ પુરુષાર્થ હતો, અને હવે પૂર્ણતા માટે પણ એ જ પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપ તરફ ઢળવું અને ત્યાં લીનતા અને પછી સ્થિરતા કરવી, એ જ એકમાત્ર પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં. પોતાના યથાર્થ સ્વરૂપને જાણી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની નિર્મળ પર્યાય થાય છે, અને એ જ મોક્ષ માર્ગ છે. એટલે એ જ મોક્ષ માર્ગમાં એને આગળ વધવાનું છે, એટલે વારંવાર એને એનો જ પુરુષાર્થ કરવાનો છે, પોતાના સ્વરૂપમાં રહેવાનો જ પુરુષાર્થ કરવાનો છે. એટલે અહીંયા એમ કહ્યું કે આ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન વધતું જાય છે, અને એમ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાશ્રવ છે. એટલે બંને વાતને અહીંયા દર્શાવી, બંનેમાં શું અપેક્ષા છે એ પણ સમજાવી. પહેલી વાત જે કહી જ્ઞાનીની એ પણ બરાબર છે, અને ત્યાર પછીથી જ્ઞાનીને બંધ છે અને એણે શું કેવી રીતે પુરુષાર્થ કરવો એ પણ સમજાવ્યું, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી એવો જ પુરુષાર્થ છે, અને કેવળ જ્ઞાન થાય છે ત્યાર પછીથી એ સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાશ્રવ છે. જ્યાં સુધી ક્ષયોક્ષમિક જ્ઞાન છે, હજી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી ક્ષયોક્ષમિક જ્ઞાન છે, ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક અર્થાંત ચારિત્ર મોહનો રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવ પણ કહ્યું. જ્ઞાનીને બુદ્ધિપૂર્વકનો રાગ નથી, એને રાગની રૂચિ નથી, બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહના પરિણામ એને થતા નથી, એને એમાં રૂચિ નથી, એટલે બુદ્ધિપૂર્વકના રાગનો તો જ્ઞાનીને અભાવ છે, એટલે એ અપેક્ષાએ એને નિરાશ્રવ પણ કહ્યું. પેલા બાકી રહેલા જે રાગ છે એને અહીંયા ગૌણ કરવામાં આવ્યા, કેમ કે હજી ચારિત્ર મોહનીયનો ઉદય છે અને ચોથે ગુણ સ્થાને છે, તો હજી કસાયની ત્રણ ચોકડી બાકી છે અને પાંચમે છે તો બે ચોકડી બાકી છે, એટલે એને ચારિત્ર મોહનીયના ઉદય તો વર્તે છે અને એને લીધે થઈ અને એને રાગ પણ છે અને એવા પરિણામ થાય છે અને બંધ પણ પડે છે, પણ આ બંધ કેવા છે? એ અલ્પબંધ છે, અનંતાનુબંધી ના બંધ નથી, અનંત અનુબંધ થાય એવા બંધ નથી. એટલે એ અપેક્ષાથી, દ્રષ્ટિની અપેક્ષાથી એમ કહી દેવામાં આવ્યું કે જ્ઞાની છે એને આશ્રવ નથી, પણ હજી એને જે બંધ પડે છે એ બંધની અપેક્ષાથી જો વિચાર કરીએ, હજી એને કસાય પૂર્ણપણે ચાલ્યા ગયા નથી એટલે બંધ પડે છે, તો બંધની અપેક્ષાથી વિચાર કરીએ તો હજી હજી જ્યાં સુધી એ પૂર્ણ જ્ઞાનને પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને ભલે બુદ્ધિપૂર્વકનો રાગ ગયો હોય, બુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ હોય, તો પણ અબુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ થયો નથી, ક્ષયક્ષમિક ભાવ છે, અને એમ થતાં એને બંધ પણ પડે છે. એટલે એને દૂર કરવા માટે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે, પૂર્ણતા પ્રગટ કરવા માટે એને દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન એ જ પ્રકારે આચરવું જોઈએ, એ જ પ્રકારે થવું જોઈએ. એટલે દર્શન જ્ઞાન અને ચારિત્રનું પરિણમન, એટલે કે જ્ઞાનને જાણવું, જ્ઞાનને દેખવું અને જ્ઞાનને જ આચરવું, એ જ માર્ગે થવું જોઈએ, એવો જ પુરુષાર્થ હજી વધવો જોઈએ, એમાં ઉગ્રતા થવી જોઈએ, એકાગ્રતા વધવી જોઈએ, અને એમ કરતા કરતા એને પછી કેવળ જ્ઞાન પ્રગટ થશે અને ત્યાર પછીથી એ સર્વ પ્રકારે નિરાશ્રવ થશે. એટલે બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવ પણ કહ્યું, અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં, અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળ જ્ઞાન પ્રગટ થતાં સર્વથા નિરાશ્રવ પણ કહ્યું, બંને રીતે નિરાશ્રવ પણ કહ્યું. અને આ વિવક્ષાનું વિચિત્રપણું છે, અપેક્ષાથી સમજતા તે સર્વકથન યથાર્થ છે. સર્વથા નિરાશ્રવપણું પણ છે એ ક્યારે છે, તો કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે છે, અને એ પહેલા દ્રષ્ટિની અપેક્ષાએ એને જ્ઞાનીને નિરાશ્રવપણું કહ્યું કે એમાં એને બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ છે એટલે, અને અબુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થતાં અને કેવળ જ્ઞાન પ્રગટ થતાં એને સર્વથા નિરાશ્રવપણું છે. બે વાત સાથે રહે છે, બંનેમાં અપેક્ષા જુદી છે. તો આ રીતે ગાથા 172 અહીંયા પૂરી થાય છે. હવે ગાથા 172 ના ઉપર આપેલ ગુરુદેવના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 સમયસાર ગાથા 172 પાના નંબર 276. શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે એક કોર એમ કહો છો કે જેને અંતર સ્વરૂપનો અનુભવ અર્થાત સમ્યક દર્શન થયું છે તે જ્ઞાની નિરાશ્રવ છે, એક બાજુ તો તમે એમ કહો છો, અને વળી પાછા કહો છો કે જ્યાં સુધી જ્ઞાનનું જઘન્ય પરિણમન છે ત્યાં સુધી જ્ઞાનીને રાગ છે અને તેથી બંધ પણ છે. તો આ કેવી રીતે છે અને જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સર્વથા નિરાશ્રવ હોય તો તેને કેવળ જ્ઞાન હોવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સર્વથા નિરાશ્રવ હોય તો તેને કેવળ જ્ઞાન હોવું જોઈએ, પણ એ તો છે નહીં, માટે તેને હજુ આશ્રવ છે, બંધ છે, છતાં તે નિરાશ્રવ છે એમ કહેવું એ તો વિરુદ્ધ છે. તો કઈ અપેક્ષાએ તેને નિરાશ્રવ કહેવામાં આવે છે તેનો અહીંયા ખુલાસો કર્યો છે. ગાથા 172 ટીકા ઉપરનું પ્રવચન, એમાં પાના નંબર 277 ઉપર ગુરુદેવ કહે છે કે જુઓ, જે ખરેખર જ્ઞાની છે એમ કહીને આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યક દર્શન નથી તેણે પહેલા શું કરવું? અહીંયા તો જે ખરેખર જ્ઞાની છે એમ કરીને વાત શરૂ કરી છે ને, શરૂઆતમાં જ ટીકામાં એ કહ્યું ને. તો અહીંયા એક પહેલી વાત ગુરુદેવે એ લીધી કે કોઈને એમ થાય કે જેને સમ્યક દર્શન નથી એને પહેલા શું કરવું, એને માટે કાંઈ ઉપદેશ ખરો કે નહીં? એના ઉત્તર રૂપે ગુરુદેવે વાત સમજાવી છે કે સમ્યક દર્શન થયા પહેલા આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે, પણ વસ્તુમાં મલિનતા નથી. એટલે આત્મામાં કોઈ મલિનતા નથી, વસ્તુમાં મલિનતા નથી, એટલે ભગવાન આત્માનું સ્વરૂપ મલિન નથી, એમાં કોઈ મલિનતા નથી. ભલે એને પર્યાયમાં મલિનતા વર્તમાનમાં હોય અને ભૂતકાળમાં પણ હતી, પણ એથી કરીને એના મૂળ સ્વરૂપમાં કોઈ મલિનતા બેસી ગઈ નથી, ઘૂસી ગઈ નથી, એને કાંઈ નુકસાન કર્યું નથી. એવો એને બરાબર પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય થવો જોઈએ. એવો એને વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. જેને સમ્યક દર્શન નથી એને પહેલા શું કરવું? આ અહીંયા માર્ગ બતાવ્યો છે ગુરુદેવે કે સમ્યક દર્શન થયા પહેલા આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે. જો આત્માની વાત કરીએ એટલે આપણે તો એમ જ કરીએ કે દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ભેદરૂપ આત્માની શ્રદ્ધા કરીએ એમ નહીં, આત્મા અખંડ છે, આત્મા આનંદ ગુણનો પિંડ એમ આપણે હંમેશા વિકલ્પમાં સમજીએ છીએ. તો ગુરુદેવ કહે છે કે પહેલા એમ નહીં, પહેલા આત્મા અખંડ છે અને પૂર્ણ શુદ્ધ છે, અખંડ પૂર્ણ શુદ્ધ છે, અને જે મલિનતા છે એ પર્યાયમાં છે, પર્યાયમાં મલિનતાના અંશ છે, પણ મૂળ વસ્તુમાં એટલે કે દ્રવ્યમાં નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, પર્યાયમાં મલિનતા છે. પર્યાય તો એક સમયની પર્યાય છે, એમાં જે કંઈ છે તે છે અને બીજા સમયે બીજી પર્યાય, એટલે મલિનતા એક સરખી રહેતી નથી. પર્યાયમાં મલિનતા હોય એટલે દરેક પર્યાયમાં મલિનતાના અંશો પણ જુદા જુદા હોય, ઓછા વધતા હોય, એટલે જે મલિનતા છે એ આત્મામાં તો નથી પણ વસ્તુમાં મલિનતા નથી. એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો, પહેલું તો આ કરવાનું. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે અથવા તો એવો નિર્ણય આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આવો નિર્ણય એને થાય રાગની ભૂમિકામાં એટલે હજી એ નિરાગી થયો નથી, વિદરાગી થયો નથી, હજી એને પર્યાયમાં મલિનતા છે, મિથ્યાત્વ સહિત છે, એવી દશામાં પણ એને આવો નિર્ણય તો થઈ શકે છે. આવો નિર્ણય એને આવે કે ભગવાન આત્મા શુદ્ધ છે, અખંડ છે અને મલિનતા છે તે એનામાં બિલકુલ છે જ નહીં, આવો નિર્ણય એને થઈ શકે. પણ આ નિર્ણયને વાસ્તવિક નિર્ણય નથી કહ્યો, આ નિર્ણય તે વાસ્તવિક નિર્ણય નથી. વાસ્તવિક નિર્ણય તો ક્યારે થાય? વાસ્તવિક નિર્ણય તો જ્યારે એ એવું અનુભવે ત્યારે થાય. પણ એ વિકલ્પ સહિત છે, પણ આ વિકલ્પ કંઈ વધુ સમય રહેતો નથી. એક વખત આવો નિર્ણય થાય અને પુરુષાર્થ ઉપડે તો વિકલ્પ વિનાની વાસ્તવિક શ્રદ્ધા એને થઈ જાય છે, વાસ્તવિક શ્રદ્ધા થઈ જાય છે. નિર્વિકલ્પ દશામાં એને વાસ્તવિક તેવી શ્રદ્ધા થઈ જાય છે. આગળ કહે છે કે આત્મામાં એક વીર્ય ગુણ છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં એક વીર્ય ગુણ છે, તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે. પર્યાયમાં પણ વીર્ય છે, પર્યાયમાં પણ એવી શક્તિ છે, અને એટલે એ વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્ય ઘન છું, સદા અબદ્ધ સ્પષ્ટ સામાન્ય એકરૂપ છું. આવો નિર્ણય પ્રથમ આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપનારો નથી. એ વિકલ્પરૂપ નિર્ણય છે, એવો નિર્ણય અનુભવને આપે નહીં, એટલે એના દ્વારા કાંઈ અનુભવ થાય નહીં, આવા વિકલ્પ દ્વારા કાંઈ અનુભવ થતો નથી. પણ એમાં એ આગળ વધે છે, પુરુષાર્થ કરે છે અને પછી નિર્વિકલ્પ અનુભવ થાય. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે, પહેલા એને વિકલ્પ સહિત આવો નિર્ણય હોય અને પછી એ નિર્વિકલ્પ થાય છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે, પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતરદૃષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. એટલે પહેલા તો એને વિકલ્પ સહિત નિર્ણય થાય, ધારણા જ્ઞાન સુધી પહોંચે, એને કોઈ ફેરવી ન શકે એવો પાકો એને નિર્ણય થાય, અને એવા નિર્ણય માટે એ શાસ્ત્રનો અભ્યાસ કરે, ગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરે, માર્ગદર્શક સાથે વિચાર વિમર્શ કરે, સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, અને કદાચ શક્ય હોય તો તીર્થંકર ભગવાનની વાણી પણ સાંભળે. અને તીર્થંકર ભગવાનની વાણી, જીન વાણી પ્રત્યક્ષ ન સાંભળવા મળે તો પરોક્ષપણે એને એ ગ્રહણ કરે ગુરુ પાસેથી શાસ્ત્ર દ્વારા, અને એમ નિર્ણય કરે. પાકો નિર્ણય તો એને થવો જરૂરી જ છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, અખંડ છે, શુદ્ધ છે અને જે કંઈ મલિનતા છે તે પર્યાયમાં જ છે, પોતાના મૂળ સ્વરૂપમાં નથી. આવો પાકો નિર્ણય તો હોય જ, એના વિના તો આગળ કામ થશે જ નહીં. એટલે એવો તો નિર્ણય એને કરવાનો જ છે. ત્રિકાળ પોતે શુદ્ધ છે, એક નાયક છે, એવો નિર્ણય કરવાનો છે. ભેદરૂપ શ્રદ્ધાની વાત અહીંયા નથી કરવાની. કરંત ગુણનો પિંડ છે, દ્રવ્ય ગુણ પર્યાય ને એમ નહીં. નિર્ણયમાં પણ આગળ એ બધા પછીથી, છેલ્લે નિર્ણયમાં તો એમ જ આવવું જોઈએ કે પોતે અખંડ એક નાયક છે, એમ વાત આવવી જોઈએ. જ્યારે અભ્યાસ કરે ત્યારે ભેદરૂપ શ્રદ્ધા કરે, દ્રવ્ય ગુણ પર્યાય અને પર્યાયના ઉત્પાદ વય ધ્રુવ આ બધું એ જાણે, સમજે, અનંત ગુણનો પિંડ ને એ બધી વાતને સમજે, નિશ્ચય અને વ્યવહારથી કેવી રીતે એવું સ્વરૂપ છે બધું બરાબર છે. પણ છેવટે નિર્ણય શું થવો જોઈએ કે હું અખંડ એક પૂર્ણ શુદ્ધ નાયક ભાવ છું, બીજું કાંઈ નથી. એવો નિર્ણય તો બરાબર પાકો થવો જોઈએ, ને ભલે એ વિકલ્પ રૂપે રહ્યો, પણ એવો નિર્ણય જે નિર્વિકલ્પ થાય છે, જે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, જેને સાનુભૂતિ થાય છે, એને પહેલા આવો વિકલ્પ સહિત નિર્ણય બરાબર હોય છે, એમ ગુરુદેવનું કહેવું છે કે અંતરદ્રષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. યથાર્થ જાણવા માટે એને વિકલ્પ આવે, પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય કે જ્યારે વસ્તુની અંતરદ્રષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ખરેખર તો પહેલા કે પછી એવું કાંઈ છે જ નહીં, ગુરુદેવ જરાક વધારે સ્પષ્ટતા કરે. કેમ કે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે. પહેલા જે નિર્ણય કર્યો એ નિર્ણય નથી, ખરેખર સાચો નિર્ણય તો એ નિર્વિકલ્પ અનુભવ છે, એ જ છે. તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ ક્યાં છે? જો ફરી પાછું આમ સમજાયું તો પહેલા વિકલ્પ રૂપ નિર્ણય કરવો કે નહીં, ના કરવાની વાત નથી, પણ એવું હોય છે. ગુરુદેવ એમ કે છે કે જે નિર્વિકલ્પ અનુભવ જે છે ને, નિર્વિકલ્પ અનુભવની જે પર્યાય થઈને, એ પર્યાયની પહેલા વિકલ્પ સહિતની જે પર્યાય હતી ને, વિકલ્પ સહિત પોતે નાયક છે એવી પર્યાય જે હતી, એ પર્યાયને કારણે આ કંઈ નિર્વિકલ્પ પર્યાય થઈ છે એમ નથી. કેમ કે પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. પર્યાય, દરેક પર્યાયના સટકારકો એના પોતાના, એટલે દરેક પર્યાય સ્વતંત્ર રીતે જ થાય છે. એને કંઈ પહેલાની પર્યાયનો આશ્રય છે, એને પહેલાની પર્યાય આવી હતી માટે આ પર્યાય આવી થઈ, એમ બિલકુલ નથી. દરેક પર્યાય સ્વતંત્ર રીતે જ થાય છે. એટલે પહેલાની પર્યાય હતી એ વખતે તો મિથ્યાત્વ હતું, ને બીજા સમયે જે પર્યાય થઈ એમાં તો પોતે પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વરૂપનો અનુભવ કરવા વાળો થઈ જાય છે. એટલે ખરેખર તો બંને પર્યાયો સ્વતંત્ર છે. એટલે એ અપેક્ષાથી ગુરુદેવ કહે છે કે પહેલા અને પછી ક્યાં છે? નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે, અને એ નિર્ણયને પેલા વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ નથી. અપેક્ષા ક્યાં છે? પણ વ્યવહારથી એમ કહેવાય કે એવો વિકલ્પરૂપ નિર્ણય હોય છે, છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી, એને તો અંતરમાં જવાના ઠેકાણા જ નથી. એને તો અંતરમાં જવાના ઠેકાણા જ નથી. પણ સિદ્ધાંત પ્રમાણે સમજીએ તો દરેક પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એટલે આ વાત પણ સાથે કરી છે. વસ્તુ તો અંતર્મુખ છે ભાઈ, આખી વસ્તુ પર્યાયમાં ક્યાં છે? ત્યાં અંતરમાં દ્રષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે, અને જે પર્યાય થાય, જે પરિણામ આવ્યા, એ નિર્મળ પરિણામ છે. એટલે સમ્યક દર્શન નથી એને પહેલા શું કરવું, એવો જે પ્રશ્ન હતો એનો ઉત્તર અહીંયા તો પહેલા આપી દીધો. કેમ કે શરૂઆતમાં, ટીકાની શરૂઆતમાં એમ કહ્યું કે જે ખરેખર જ્ઞાની છે એમ કહીને આખી વાત કરી, તો કે જ્ઞાની નથી એને માટે કંઈ વાત છે કે નથી, તો આ વાત લીધી, વચમાં આ વાત આવી. હવે આપણે આગળ ગાથાની વાત જે છે એ ગુરુદેવે સમજાવી છે એને લઈએ. અહીંયા પારા નંબર 278 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે જે ખરેખર જ્ઞાની છે તે બુદ્ધિપૂર્વક, એટલે રૂચિપૂર્વક, ઈચ્છાપૂર્વક, અજ્ઞાનપૂર્વક, તેને અજ્ઞાનમાં એવા રાગ દ્વેષ મોહરૂપી આશ્રભાવોનો અભાવ હોવાથી નિરાશ્રવજ છે. એને રૂચિપૂર્વકનો, ઈચ્છાપૂર્વકનો, અજ્ઞાનપૂર્વકનો અજ્ઞાનમય ભાવ નથી, એટલા માટે એ નિરાશ્રવજ છે. અભિપ્રાયમાં આશ્રવની ભાવનાનો ધર્મીને અભાવ હોવાથી, અભિપ્રાય કેવો છે એને રાગ દ્વેષના આશ્રવ અભિપ્રાય એને છે જ નહીં. અભિપ્રાયમાં આશ્રવની ભાવનાનો ધર્મીને અભિપ્રાય હોવાથી તથા ધર્મીને એક એવો આશ્રવની ભાવનાનો અભાવ છે એવો અભાવ હોવાથી તથા તેનો સ્વામી નહીં થતો હોવાથી જ્ઞાનીને નિરાશ્રવ કયો છે. જળ દ્રવ્ય આશ્રવોનો તો તેના સ્વભાવથી જ અભાવ છે, એ તો જળ છે, ભગવાન આત્મા પોતે ચેતન છે, એટલે દ્રવ્ય આશ્રવોનો તો સ્વભાવથી જ અભાવ છે. અને આશ્રવ ભાવના કરતાપણાનો તેને અભિપ્રાય નથી, એવી એને શ્રદ્ધા નથી, એટલે એવા અભિપ્રાય કે શ્રદ્ધા નથી, તેથી જ્ઞાની નિરાશ્રવ જ છે એમ કહ્યું છે. જે આશ્રવ થાય છે તેમાં જ્ઞાનની જઘન્ય હીણી પરિણતિ જ કારણ છે. એટલે નિરાશ્રવ તો છે એમ તો કહ્યું, પણ સાથે ને સાથે બીજી વાત લીધી કે છતાંય જે આશ્રવ થાય છે તો એ આશ્રવમાં જ્ઞાનની હીણી પરિણતિ, હીણી દશા એ કારણભૂત છે. જઘન્ય એટલે ક્ષયોક્ષમિક ભાવ છે એ કારણભૂત છે. અબુદ્ધિપૂર્વક રાગના બે અર્થ થાય છે. એક તો અબુદ્ધિપૂર્વક એટલે રૂચિ વિના જે રાગ થાય તે, અબુદ્ધિપૂર્વક એટલે રૂચિ વિના જે રાગ થાય તે અબુદ્ધિપૂર્વક છે એવો અર્થ અહીંયા કર્યો છે. અને બીજો પંડિત રાજમલજીએ અબુદ્ધિપૂર્વક રાગ એટલે જે રાગ જાણવામાં ના આવે તે રાગ એમ અર્થ કર્યો છે. જે રાગ પોતાને ખ્યાલમાં પણ નથી આવતો એવા રાગને અબુદ્ધિપૂર્વકનો કહ્યો છે રાજમલજીએ, એવો અર્થ કર્યો છે. અહીંયા આપણે આ અર્થ લેવાનો છે કે અબુદ્ધિપૂર્વક એટલે રૂચિ વિના જે રાગ થાય છે, જેનું સ્વામિત્વ નથી અને ઈચ્છા પણ નથી અને છતાં જે રાગ થાય છે એવો એ અબુદ્ધિપૂર્વકનો રાગ એવો અહીંયા અર્થ કર્યો છે. આગળ પાના નંબર 279 કે છે કે આગળની ગાથામાં એમ લીધું હતું કે યથાખ્યાત ચારિત્ર થયા પહેલા જ્ઞાની જઘન્ય ભાવે પરિણમે છે તેથી તેને રાગ છે અને બંધ પણ છે. અહીં એમ કહ્યું કે જ્ઞાની જ્ઞાનને એટલે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્માને જ્યાં સુધી જઘન્ય ભાવે જ દેખે છે, જાણે છે અને આચરે છે, અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને સમર્થ નથી ત્યાં સુધી તેને રાગ છે અને તેથી બંધ પણ છે. જ્ઞાની જે સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને દેખવા, જાણવા અને આચરવામાં અશક્તપણે વર્તે છે તે અશક્તપણું કોઈ કર્મને લઈને છે એમ નથી, પણ પોતાની પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે એમ વાત છે. પોતાને હજી વીર્ય એટલું ઉલસ્યું નથી એટલે જ્ઞાનીને અહીંયા અસમર્થપણું દર્શાવ્યું. કેવું અસમર્થપણું દર્શાવ્યું કે સર્વોત્કૃષ્ટ ભાવે જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું એમાં એને હજી અસમર્થપણું છે એમ કહ્યું. અને એવું અસમર્થપણું છે એટલે એને રાગ પણ છે અને બંધ પણ છે. તો આવું અશક્તપણું જે છે અથવા તો આવું અસમર્થપણું જે છે એ કોઈ કરાવતું નથી, કોઈ કર્મને લઈને છે એમ નથી, પણ પોતાની પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે એટલે હજી એને પુરુષાર્થ હજી એટલો જ ઉપડ્યો છે એટલે એમ છે. અને ત્યાં સુધી તેને રાગ છે અને બંધ પણ છે. આગળ કહે છે કે અસમર્થપણું પોતાના પુરુષાર્થની નબળાઈથી છે. કર્મના ઉદયનું જોર કે બળજોરી છે માટે છે એમ નથી. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એમ આવે કે જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે તેથી રાગ દ્વેષમાં જોડાય છે, પણ તેનો અર્થ એટલો જ છે કે જ્ઞાનીને હોશ વિના, રૂચિ વિના, ઈચ્છા વિના રાગ દ્વેષમાં જોડાવું થાય છે. શ્રદ્ધામાં તો એને રાગ દ્વેષ એ છે, છતાં પણ એને એવું રાગ સાથે જોડાવું થાય છે એવો એનો અર્થ થાય છે. એટલે એને બળજોરીથી કહ્યું. રાગની જ્ઞાનીને રૂચિ નથી એમ બતાવવા માટે કર્મના ઉદયનું જોર કહેવામાં આવે છે. ઇષ્ટોપદેશમાં જીવો બળ્યો કમ્મો બળ્યો એમ કહેવામાં આવ્યું છે ને, તો એટલે કે કોઈ વખતે જીવ બળવાન, જીવો બળ્યો એટલે જીવ બળવાન, અને કમ્મો બળ્યો એટલે કોઈ વખતે કર્મ બળવાન, એવો પાઠ આવે છે. હવે એનો અર્થ શું થાય છે કે પર તરફના લક્ષ્ય જીવ પરિણમે છે, જીવ પોતે પર તરફના લક્ષ્ય પરિણમે છે ત્યારે કર્મનું બળ કહેવામાં આવે છે. ખરેખર કઈ કર્મનું બળ છે એમ નહીં, પણ જીવ જ પોતે એમ પરિણમે છે, પરનું લક્ષ્ય કરીને પરિણમે છે, માટે એમ કહેવાયું કે કર્મનું બળ છે. અને સ્વ તરફના એટલે ભગવાન આત્માના લક્ષ્ય પરિણમે ત્યારે જીવનું બળ કહેવામાં આવે છે. એટલે એ રીતે એ જીવો બળ્યો અને કમ્મો બળ્યો છે. એમ નથી કે પેલા કર્મ કંઈક કરે છે એટલે જીવને આમ થાય છે, એમ નથી. દરેક વસ્તુના અર્થ પણ બરાબર યથાર્થ સમજવા જોઈએ ને. આ તો જીવો બળ્યો અને કમ્મો બળ્યોનો ઊંધો અર્થ કરી નાખે કે કોઈક વખત જીવ બળવાન ને કોઈક વખત કર્મ બળવાન. અરે ભાઈ, એમ નથી કેવું. કર્મ બળવાન છે જ નહીં, જડ કર્મ તારામાં શું કરે. તું પોતે જ એવા પ્રમાદમાં રહ્યો છે, તારો પુરુષાર્થ નબળો છે, એટલે એમ કહેવામાં આવ્યું કે કર્મનું બળ છે. બાકી કઈ એમ કર્મનું બળ કઈ તને કરાવે એમ તો છે જ નહીં. જો કર્મનું બળ એ તારામાં રાગ દ્વેષના ભાવ કરાવતું હોય તો તને ક્યારેય સમ્યક દર્શન થાય નહીં, ક્યારેય તને પુરુષાર્થ થઈ શકે જ નહીં. કર્મને કારણે જો થતું હોય તો કોઈ જીવ સમ્યક તો પામી ન શકે, કોઈ જીવ સિદ્ધ થઈ શકે નહીં. એટલે એમ તો છે જ નહીં. જળ કર્મ તો આત્માને અડતું નથી, એ તો એનું બળ ક્યાંથી આવ્યું, એમાં ક્યાં બળ છે. પરદ્રવ્યને અને આત્માને કોઈ સંબંધ નથી, તેથી કર્મ જીવને રાગ કરાવે કે રખડાવે એ વાત ત્રણ કાળમાં સંભવિત નથી. કોઈ કર્મ રખડાવતું નથી. કર્મ કર્મમાં રહ્યા, પોતે ભગવાન આત્મા પોતાનામાં છે, પોતાના ભાવ જેવા છે એ પ્રમાણે એ બધું થાય છે. પોતાનો પુરુષાર્થ જે પ્રમાણે ઉપડ્યો છે એ પ્રમાણે બધું થાય છે. એમાં પેલા જડકર્મ શું કરવાના હતા. પોતાને પર્યાયમાં પુરુષાર્થની હીનતાના કારણે એ નિમિત્તના આશ્રય રાગ આદિ પરિણમન થાય છે, તે ભાવ કર્મનું બળ છે. તો ત્યાં ઉપચારથી દ્રવ્ય કર્મનું બળ છે એમ કહેવામાં આવે છે. બાકી એ જળ કર્મ કાંઈ કરતા નથી. બાકી દ્રવ્ય કર્મ બળ કરીને જીવને રાગાદિ ભાવે પરિણામે આવે છે એ વાત નથી. તો એક પ્રશ્ન અહીંયા કર્યો કે કર્મની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે ને. હા, આટલું સમજાયું. પુણ્ય પાપ અધિકારમાં પણ સમજાયું અને આશ્રય અધિકારમાં પણ આ વાત બધી સરસ રીતે સમજાવી, છતાંય આવા પ્રશ્ન કરે અને ગુરુદેવ શાંતિથી પાછો જવાબ પણ આપે. ગુરુદેવની કરુણા જુઓ. કોઈને પણ એમ નહીં કે ના પહેલા આ વાત થઈ ગઈ છે એમ નહીં, તમે એ વખતે શું કરતા હતા, કેમ ધ્યાન ના આપ્યું એમ નહીં, પણ એને બદલે ગુરુદેવ શાંતિથી સમજાવે. અરે ભાઈ, એનો અર્થ શું કે કર્મના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે જોડાય ત્યારે કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. નિશ્ચયથી સંબંધ છે નહીં, નિશ્ચયથી કોઈ સંબંધ નથી. લોકોને નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં અત્યારે મોટા ગોટા ઉઠ્યા છે, એમ કે નિમિત્ત કર્મ અને નૈમિત્તિક રાગને કરાવે છે, પણ એમ નથી, એવું નથી. કર્મ કાંઈ કરાવતું નથી. અહીં કહે છે, જ્ઞાની પોતાના આત્માને જઘન્ય ભાવે દેખે, જાણે અને આચરે છે ત્યાં સુધી તેને અબુદ્ધિપૂર્વક રાગ છે અને એટલો બંધ પણ છે. ક્ષાયિક શ્રદ્ધાનમાં તો સંકિતિને આત્મા પૂર્ણ આવી ગયો છે. એ હજી ક્ષયોક્ષમિક ભાવે છે ને, એને બદલે જ્યારે એ ક્ષાયિક ભાવે થાય ત્યારે એની વાત કરવી છે. એટલે કે ક્ષાયિક શ્રદ્ધાનમાં તો સંકિતિને આત્મા પૂર્ણ આવી ગયો છે, પણ દેખવા જાણવામાં અને આચરવામાં જે પૂર્ણ આવવો જોઈએ તે હજુ આવ્યો નથી. એટલે ક્ષાયિક સંકિતિ થયો છે તો દર્શન મોહનીયનો પૂર્ણપણે અભાવ થઈ ગયો છે, એવો ક્ષાયિક સંકિતિ એને હવે એ રીતે તો એ સંકિતિ સમ્યક દર્શન અપેક્ષાએ તો પૂર્ણ છે, છતાં પણ હજી ચારિત્રમાં હજી કસાયની ચોકડી બાકી રહી છે. એટલે અહીંયા એમ કહ્યું કે પણ દેખવા જાણવામાં અને આચરવામાં જે પૂર્ણતા આવવી જોઈએ એ હજી પૂર્ણતા આવી નથી. એટલે ભગવાન આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવો જાણવો એટલે કે પરિપૂર્ણ આશ્રય કરીને દેખવો જાણવો એમ વાત છે. હજી આ થયું નથી, અને આ થયું નથી ત્યાં સુધી એને રાગ છે અને બંધ પણ થાય છે. પણ આ રાગ ને બંધ જે છે એ તો અલ્પ છે, એ કઈ અનંત અનુબંધ થાય એવા નથી. આ અહીંયા વાત કરીને કે પરિપૂર્ણ આશ્રય કરી અને આત્માને જાણવો એમ કહ્યું ને, એટલે એની સ્પષ્ટતા કરતા આગળ ગુરુદેવ કહે છે કે આ પર ભગવાનને દેખવા જાણવાની વાત નથી, એટલે કરિયંત ભગવાનને દેખવા જાણવાની વાત નથી, પણ પોતાનું જ જે પૂર્ણ સ્વરૂપ છે તેને દેખવા જાણવાની વાત છે. પોતાને એવો પરિપૂર્ણ આશ્રય કરીને, પોતાના સ્વરૂપનો પૂર્ણ આશ્રય કરીને, એટલે ખૂબ એકાગ્રતા કરીને જ્યારે પુરુષાર્થ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે આગળ વધતા વધતા એને પૂર્ણ દશા પ્રગટ થાય છે. પાના નંબર 280 પર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની જ્યાં સુધી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જઘન્ય ભાવે દેખે જાણે અને આચરે છે ત્યાં સુધી જઘન્ય ભાવની અન્યથા અનુપત્તિ વડે, અર્થાંત જો રાગ ન હોય તો જઘન્ય ભાવ બનતો સિદ્ધ થતો નથી. રાગ ન હોય તો જઘન્ય ભાવ બનતો નથી, એટલે જઘન્ય ભાવ છે ત્યાં રાગ છે. તેથી જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સદભાવ હોવાથી તેને પુદ્ગલ કર્મનો બંધ થાય છે. ત્યાં બુદ્ધિપૂર્વકનો, રૂચિપૂર્વકનો રાગ ભલે ન હોય પણ અરૂચિપૂર્વક ત્યાં રાગ છે, ઈચ્છા નથી છતાં પણ રાગ છે, અને તેથી તેટલો બંધ પણ છે. માટે એવી દશા છે, માટે કહે છે કે માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું જાણવું અને આચરવું કે જ્યાં સુધી જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવા જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. જોયું, જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ ભાવે જાણવું દેખવું અને આચરવું ન થાય ત્યાં સુધી અંદર દેખવા જાણવા આચરવાનો પુરુષાર્થ કરતા રહેવું એમ અહીંયા ઉપદેશ આપ્યો છે. આમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય લઈ લીધા છે. અલૌકિક વાત છે. અહીંયા 281માં પાના ઉપર આગળ કહે છે કે હવે કહે છે કે જ્યારથી જ્ઞાનનો એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો જાણવા દેખવા અને આચરવામાં પૂરેપૂરો આવી જાય ત્યારથી સાક્ષાત જ્ઞાની થયો થકો આત્મા સર્વથા નિરાશ્રવ જ હોય છે. ત્યારે એ સર્વથા નિરાશ્રવ હોય, કેવળ જ્ઞાનમાં પોતાનો આત્મા પૂર્ણ દેખાય, પૂર્ણ જણાય અને પૂર્ણ આચરણમાં આવે ત્યારે તે જીવ સાક્ષાત જ્ઞાની થાય અને ત્યારે તે સર્વથા નિરાશ્રવ થાય છે. ત્યાર પછી કોઈ આશ્રવ હોતા નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે